प्रवचन नंबर 650 तारीख 18/9/96 53 मिनिट समयसार गाथा 6।
દસ લક્ષણ પર્વનો આજે ઉત્તમ નિરભિમાનતા ઉત્તમ ક્ષમા પછી બીજો શ્લોક બીજો દિવસ ઉત્તમ જાતિ ઉત્તમ કુળ ઉત્તમ બળ જ્ઞાન વગેરેના અભિમાનનો ત્યાગ તે માર્દવ છે. આ માર્દવ ધર્મનું અંગ છે. જેઓ પોતાની સંવિજ્ઞાન રૂપી દ્રષ્ટિથી સમસ્ત જગતને સ્વપ્ન તથા નિંદ્રજાળની સમાન દેખે છે તેઓ તે ઉત્તમ નિરભિમાનપણે કેમ ન ધારે અર્થાત અવશ્ય અવતારણ કરે છે. આ સમ્યક દર્શન પૂર્વકના ચારિત્રના દોષ ભેદ છે જે મુનિરાજને હોય છે. હવે આપણે સમ્યક દર્શન કેમ પ્રગટ થાય ચારિત્ર પહેલા જે ગુરુદેવની મુખ્ય પ્રણાલિકા અથવા ઉપદેશ હતો કે પ્રથમ સમ્યક દર્શન પ્રગટ કરો પછી ચારિત્રની વાત હોય પહેલા ચારિત્ર ન હોય. હવે સમ્યક દર્શન કેમ પ્રગટ થાય એ આ છઠ્ઠી ગાથામાં આખો એનો વિષય આવ્યો છે. સંપૂર્ણ વિષય આવી ગયો છે. આ છઠ્ઠી ગાથાનો વિસ્તાર એનું નામ 415 ગાથા છે. આ સંક્ષેપમાં દ્રષ્ટિનો વિષય પણ પૂરવામાં છે અને જ્ઞાનનો વિષય જે જ્ઞેય થાય છે અનુભવના કાળમાં એની પ્રક્રિયા પણ આમાં પૂરેપૂરી આપી દીધી છે. હવે અનાદિકાળથી જીવને વ્યવહારનો પક્ષ છે. એ વ્યવહારના પક્ષના બે પ્રકાર છે. એ આત્મા પરિણામથી રહિત હોવા છતાં પણ અનાદિકાળથી પોતાના અજ્ઞાનને કારણે અથવા જેને ભેદ જ્ઞાનની શક્તિ બિડાઈ ગઈ છે, ઉઘડી નથી, એવા પ્રાણીઓ પોતાના આત્માને પર્યાયથી સહિત માને છે. એ મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન છે. એ આચાર્ય ભગવાન પહેલા પારામાં એ શ્રદ્ધાનો દોષ નીકળી જાય અને દૃષ્ટિનો વિષય એના ખ્યાલમાં આવી જાય બરાબર, પછી જો પ્રયોગ કરે તો એને અનુભવ થાય. એટલા માટે આચાર્ય ભગવાને ફરમાયું કે આ જ્ઞાયક ભાવ છે, તે જ્ઞાયક ભાવમાં શુદ્ધાત્મ તત્વમાં આશ્રયભૂત તત્વમાં જેમાં હમ કરું છે એવા સ્વભાવમાં પ્રમત અપ્રમત દશાઓ નથી. એવો શુદ્ધાત્મા લક્ષમાં લેવા જેવો છે અને એની ઉપાસના કરવાની છે. ઉપાસના કરવાથી આત્મા શુદ્ધ છે એમ એને અનુભવમાં આવી જાય છે. પણ દ્રષ્ટિના વિષયની જેને ભૂલ છે કે આત્મા પર્યાયથી સહિત છે, રાગથી સહિત, ઉત્પાદિત સહિત, બંધમોક્ષી સહિત છે, રહિત, અનાદિ અનંત રહિત છે, એક સમય માત્ર, પણ દ્રષ્ટિના વિષયમાં કથનચિત નથી. કથનચિત સહિત ને કથનચિત રહિત એ દ્રષ્ટિના વિષયમાં નથી, સર્વથાભિન્ન છે, પર્યાય માત્ર. બંધમોક્ષના પરિણામ આત્માથી સર્વથા ભિન્ન છે. કથનચિત ભિન્ન ને અભિન્ન એ વસ્તુમાં નથી. આ વસ્તુ પેલી એને ખ્યાલમાં આવે જે આજ 45 વર્ષ સુધી જે ઉપદેશ આપ્યો ગુરુદેવ, એ ઉપદેશની મુખ્ય ધ્વનિ આ હતી કે તું તારા આત્માને પરિણામથી ભિન્ન જાણ. પુણપાપના પરિણામથી તારો આત્મા ભિન્ન છે, શુભાશુભ ભાવથી તારો આત્મા ભિન્ન છે, નવતત્વના ભેદમાં સંવર્ણ જરાને મોક્ષ જે પ્રગટ થાય છે ત્યારે પણ તારો આત્મા એનાથી સહિત નહીં, રહિત જ રહેશે. મોક્ષની પર્યાય પ્રગટ થશે ત્યારે પણ તારો ભગવાન જે આત્મા છે દ્રષ્ટિનો વિષય, એ આજે રહિત થયો એ અનાદિ અનંત રહિત જ રહેશે તારી શ્રદ્ધામાં દ્રષ્ટિમાં. સહિતપણે તારા શ્રદ્ધામાં એ આવવાનો જ નથી, કેમ કે વસ્તુ એવી નથી. પછી સહિતનો પાઠ અમે જ્યારે જ્ઞેયની પ્રધાનતા આવશે ત્યારે બતાવશો તમને. પહેલા પારામાં જો પરિપક્વ સ્થિતિ હશે તો બીજા પારામાં આવશે. આજે બીજો પારો આપણે લેવાનો છે. જ્ઞાકાર અવસ્થામાં જ્ઞાયક જણાય છે એ બીજો પારો આજ લેવાનો છે. એટલે પહેલો પારો પરિપક્વ થઈ ગયો હોય તો જ આ બીજા પારાનું રહસ્ય અને ખ્યાલમાં આવશે અને એ પ્રયોગ કરશે તો સફળ થશે. બાકી 4-4, 6-8 કલાક ધ્યાનમાં બેસશે તો ધ્યેયની ભૂલ છે, તો ધ્યાનની ભૂલ છે ધ્યાનની. ધ્યેયના સ્પષ્ટ જ્ઞાન વિના કદી પણ ધર્મ ધ્યાન પ્રગટ થઈ શકતું નથી. એટલે પહેલી ધ્યેયની ભૂલ કાઢવાની જરૂર બહુ છે અને એના ઉપર ગુરુદેવે ખૂબ વજન આપીને આપણને ખૂબ સમજાવ્યા છે. હવે કેટલાક જીવોને એ શ્રદ્ધાનો વિષય બેસી ગયા પછી પણ એને અનુભવ થતો નથી. એક પડખું લગભગ જ્યાં સુધી એની બુદ્ધિ પહોંચે છે ત્યાં સુધી ચોખ્ખું થયું છે, અનુભવ થયો નથી હજી છે. એ વ્યવહારથી કહ્યું છે આ વ્યવહારના વાક્યમાંથી તને જો નિશ્ચય કાઢતા આવડે તો તારું કામ થશે, નકર સપર પ્રકાશકના નામે પણ તું રહી જઈશ. એટલે સ્વજ્ઞે આત્મા છે અને પરજ્ઞે આત્મા સિવાય જગતના સર્વ પદાર્થ, જેને આ સ્વજ્ઞેય અને પરજ્ઞેયની ગૂંચવણ કોયડો સમજી લીધી છે, પોતે તો સમજી લીધો છે, પોતાને કઈ કોયડો નથી, તેને બધું જાણી લીધું છે. એટલે આ કોયડાનો ઉકેલ આપણે કરવાનો છે, કરવાનો છે. એટલે થઈ શકે છે, ન થઈ શકે એવી વાત ન લખે જ્ઞાની, થઈ શકે છે. અમારી બહુ નાની ઉંમરની વાત કરું છું, 12-13 વર્ષની ઉંમરની, નાના બાળકો ભેગા થાય ત્યારે કોયડા ઉત્પન્ન કરે અને પછી એનો ઉકેલ કરવાનો કહે. એમાં એક યાદ છે, ત્રણ ચાર હતા પણ બધા ભૂલાઈ ગયું છે, એક છે યાદ. એક કુટુંબને ચાર જમાઈ હતા, તો ચાર જમાઈને જમવાનું કહ્યું તો એને પીરસવાનો તો સરખા લાડવા હોય ને, કોઈને બે લાડવા ને કોઈને ચાર લાડવા, એમ તો તો અગાઉના કાળમાં તો જમાઈ જરા, અત્યારે તો ફેર પડી ગયો. તો હવે કે છે કે ચાર જમાઈને જમવાનું કહ્યું અને સાસુજી આવ્યા અને પેલા જમાઈને લાડવા પીરસા, એ લાડવાની થાળી બાકી હોય તો રસોડામાં લઈ ગયા, ડબલ કરીને આવ્યા લાડવા, અને પેલા જમાઈને જેટલા લાડવા પીરસા એટલા જ પીરસવા જોઈએ, ઓછા વધકા તો હાલે નહી, બીજાને એટલા પીરસા. પછી અંદરમાં જઈ અને ત્રણ ગણા કરી આવ્યા, ત્રીજા ને પેલા ને બીજા જેટલા પીરસા એટલા આપ્યા, બાકી બધા એના ચાર ગણા કર્યા, ચારે ગણા થયા લાડવા આખી થાળી એમાં. તો એ મૂળ લાડવા કેટલા અને દરેકને પીરસા કેટલા, એનું નામ કોયડો કહેવાય. એમ આ સ્વપર પ્રકાશક શક્તિ એ કોયડો છે. આ કોણ જ્ઞાની થઈ ગયા છો? આગ્રામાં બનાસીદાસ નાટક સમિતિની રચના કરી, એને રાજમલજી સાહેબનું કળશ ટીકા હાથમાં આવ્યું, એમાં એની દ્રષ્ટિ નિર્મળ થઈ ગઈ. એ લખે છે કે આ એક કોયડો કહું છું કે જ્ઞાન આત્માને જાણે છે અને આત્મા છે પણને જાણે છે, એવી સ્થિતિ છે. એ તો કોયડો છે, ગૂંચવણ છે. આવું હું લખું છું એવું છે કે આનાથી કંઈક જુદું છે, કંઈક તને લાગે છે તો કાઢજે, તો તારું કામ થઈ જશે. અમે જે આ વાત કરી છે, સ્વપર પ્રકાશક શક્તિ સ્વપરને જાણે એ પ્રમાણ જેનો લક્ષણ એવો વ્યવહાર કયો છે, અને પ્રમાણમાંથી જો નિશ્ચય કાઢે એ ક્યારે કાઢી શકે કે વ્યવહારનો નિષેધ કરે તો જ નિશ્ચય પ્રગટ થઈ શકે, અને એ પક્ષમાં આવ્યા પછી પક્ષાતિક્રાંત થઈને અનુભૂતિ થઈ શકે. એટલે આ કોયડો છે. હવે સ્વપર પ્રકાશક શબ્દો બહુ પ્રસિદ્ધ છે, દીવાના દ્રષ્ટાંતે પણ જ્ઞાનીઓએ સ્વપર પ્રકાશક, જેમ દીવાનો શક્તિ છે એમ આત્માની શક્તિ પણ સ્વપર પ્રકાશક છે. પછી સ્વપર પ્રકાશકનો અર્થ કર્યો કે સ્વ પણ જણાય અને પર પણ જણાય. પછી અર્થ કરતા કરતા આગળ વધીને એમ કહ્યું કે જ્ઞાન આત્માને પણ જાણે અને પરને પણ લોકાલોકને પણ જાણે છે. ધીમે ધીમે આખું અર્થઘટન કરીને જગતના જીવોને સ્વ પર પ્રતિભાસ છે એનો અર્થઘટન સમજતા નહોતા, એટલે વ્યવહાર દ્વારા પરમાર્થ સમજાવવાનો આશય છે. એટલે સ્વ પરના પ્રતિભાસનો અર્થ કર્યો કે સ્વ પર પ્રકાશક છે. હવે આજથી 2000 વર્ષ પહેલા કુમકુંડાચાર્ય ભગવાન થયા, એમણે એક અપૂર્વ વાત ભરવતનુસાર શાસ્ત્રમાં લખી છે, 124 ગાથા છે, એમાં એમ લખું કે અર્થ વિકલ્પ જ્ઞાનમ પ્રમાણમ. હવે પોતે લખે છે કે અર્થ એટલે શું, અર્થ કર્યો છે એમાં, અર્થ એટલે સ્વ અને પર એના વિભાગપૂર્વક યુગપદ બે નું અવભાષણ પ્રતિભાષણ બે નું ઝલકવું એકાર સાચક. પ્રતિભાસ કયો, અવભાષણ કયો, કે બે પદાર્થ ઝલકે છે એમ કયો, એકાર સાચક. તું કહે છે કેવું વસ્તુનું સ્વરૂપ છે, પછી પુરુષાર્થસિદ્ધિ ઉપાય પ્રાપ્ત. આ બધી ભૂમિકા બંધાય છે કે સ્વપર પ્રકાશકમાંથી સ્વપ્રકાશક કાઢતા આત્માનો અનુભવ થાય છે. સ્વપર પ્રકાશકના પક્ષમાં આત્માનો અનુભવ થઈ શકતો નથી, પણ વ્યવહાર હોવાથી દૃઢતર થતા મિથ્યાત્વ દૃઢ થાય છે. ગળતું પણ નથી, એના ઘણા આધારો મારી પાસે છે. ને આધારો ભેગા કરવાનું કારણ પણ છે કે અનુકૂળતા હશે શારીરિક તો દિવાળી પછી કલકત્તા જવાનું છે, ત્યાં આ વિષય મારે ખાસ ચર્ચવો છે. અહીંથી ચર્ચવાની શરૂઆત આજથી થવાની છે. મારા એજન્ડા ઉપર સ્વપર પ્રકાશક છે અત્યારે, કે સ્વપર પ્રકાશકનું રહસ્ય શું છે. સ્વપર પ્રકાશક તો બધા જાણે છે ને બધા માને છે, કોઈ નથી માનતા એમ નહીં કે જ્ઞાનનું સ્વભાવ શું, કે દિવાળી માફક સ્વપર પ્રકાશક આપણે પૂછીએ તો અનુભવ છો કે ના, અનુભવ નથી થયો તો કઈક એમાં રહસ્ય છે. કોયડો છે આ લખે છે, એ કોયડો આપણે ઉકેલવાનો છે, ઉકલી જાય એવો છે. કોઈને ઉકલી ગયો, કોઈને આજ ઉકલશે, કોઈને કાલ ઉકલશે, ન ઉકલે એવી વાત છે નહી. એના માટે ઘણા આધારો છે, થોડા આધાર આપું અત્યારે. પુરુષાર્થ સિદ્ધિ ઉપાય અમરચંદ્ર આચાર્યનો શાસ્ત્ર છે, સ્વતંત્ર. એમાં પેલો શ્લોક છે, જેમાં દર્પણની સપાટીની પેઠે, જેમાં એટલે જ્ઞાનમાં દ્રષ્ટાંત આપે છે કે દર્પણની સપાટીની પેઠે, દર્પણની સપાટીમાં, દર્પણના દળમાં નહીં, દર્પણની પર્યાયમાં બધા પદાર્થો યુગપદ એક સમયમાં પ્રતિભાસે છે. દર્પણમાં, દર્પણની સામે ગમે એટલી ચીજ હોય, એ ચીજો તો દૂરવર્તી ચીજે પ્રતિભાસે, તો નિકટવર્તી પર્યાયનું આધાર જે દર્પણ દળ આખું એ તો એમાં પ્રતિભાસે, અને એ પર્યાયથી એનું દળ જે છે ત્રિકાળી એ કથનચિત અભિન્ન છે, અને એ પર્યાયમાં બહારના પદાર્થો પ્રતિભાસે છે એ તો સર્વથા ભિન્ન છે, કથનચિત ભિન્ન અભિન્ન એમાં આવતો નથી. કોલસાની કાળપ એમાં પ્રતિભાસે છે, તો એ કાળપ કથનચિત દર્પણમાં આવે કે ના આવે, તો એ કાળપનો પ્રતિભાસ થયો એવી સ્વચ્છતા છે એ તો દર્પણની અવસ્થા છે, અને એ દર્પણની અવસ્થા કોલસાના પ્રતિભાસ વખતે દર્પણની સ્વચ્છ અવસ્થા કોલસાને પ્રસિદ્ધ કરતી નથી, પણ અરીસાના ત્રિકાળ સ્વચ્છ સ્વભાવને પ્રસિદ્ધ કરે છે. હવે ધીમે ધીમે આપણે સ્વયંભૂ રમૂર સમુદ્ર છે એની નીચે ગુરુદેવ કહેતા હતા, ફરમાવતા હતા કે રતનના બધા પથ્થરો ટાંકેલા છે, એમ રેતી બેતી કઈ છે એની, એમ અજ્ઞાનરૂપી મહાસમુદ્ર છે આત્મા, એમાં એના ઉંડાણમાં જતા ત્રણ રતન હાથમાં આવી જાય છે. એટલે હવે આપણે થોડુંક સમુદ્રના કાંઠે ઊભીને ન જોતા થોડું ડૂબકી મારવી પડશે. ડૂબકી તો પોતાને મારવાની છે, કોઈ એનું કામ બીજું નહીં કરી દે. એવો એક વિષય બહુ સુંદર સરસ સમજવા જેવો અને સમજી શકાય એવો છે. અહીંયા તો અમારે ત્યાં ઘણા વખત ચાલે છે રાજકોટમાં. એટલે 15 વર્ષ પહેલા તો કોઈ સ્વીકારતું નહોતું, પણ છેલ્લા 15 વર્ષમાં તો ઘણા ભાઈઓ બહેનો એને આ વાત પોતાથી સમજણપૂર્વક સમજીને અવધારી છે. અવધારેલી વાતને પ્રયોગ કરશે તો એનો અનુભવ પણ થશે. એટલે અત્યારે આખા ભારતની અંદર એક સ્વપર પ્રકાશક નો શું છે એનો વિવાદ ઉભો થઈ ગયો છે કે જ્ઞાન સ્વપ્રકાશક છે કે સ્વપર પ્રકાશક છે. ક્યાંક ક્યાંક તો એમ કે આ સ્વપર પ્રકાશકની ચર્ચા બંધ કરો. હું કહું છું કે સ્વપર પ્રકાશકની ચર્ચા ખુલ્લે આમ કરો, બંધ કરવાનું શું કારણ છે? સ્વપર પ્રકાશકમાં રહસ્ય ભરેલું છે. સ્વપર પ્રકાશક સ્વપર પ્રતિભાસમાં ભેદ જ્ઞાન છે. સ્વપર પ્રકાશકમાં ભેદ જ્ઞાન નથી. સ્વપરના પ્રતિભાસમાં ભેદ જ્ઞાન જીવન છે અને જ્ઞાન સ્વપ્નને જાણે છે. એમાં ભેદ જ્ઞાન ની શક્તિ બિડાઈ જાય છે. પદ્મભાઈ, એમાં પુરુષાર્થી ઉપાયમાં લખે છે આચાર્ય મહારાજ ભાવલંગી સંત કે દર્પણમાં જે સ્વપર પદાર્થો પ્રતિભાસે છે એની માફક એની પેઠે દ્રષ્ટાંત બધા પદાર્થોનો સમૂહ, બધા પદાર્થ અનંતા જીવો અનંતાનંત પૂતગલ પરમાણુ બધા પદાર્થ એક એક પદાર્થ ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણ પર્યાય સહિત ભૂતની ગઈ વર્તમાન છે અને ભવિષ્યમાં થશે પર્યાયોની એક એક પરમાણુ ને એક એક જીવની ત્રિકાળવર્તી પર્યાય સહિત ત્રિકાળવર્તી દ્રવ્ય ત્રિકાળવર્તી પર્યાય સહિત ત્રિકાળવર્તી દ્રવ્ય પ્રત્યેક જીવને એના વર્તમાન જ્ઞાનના ઉઘાડમાં પ્રતિભાસે છે. આ પેલો પાઠ સમજાણા પછી પ્રતિભાસનો જ આવિર્ભાવ થાય છે. એના કરતા વધારે સૂક્ષ્મ છે, પણ હમણાં એ વિશે આજે નથી લેવો, પછી લેશું. ક્યાં એમાં પર તો જણાવવાનું આવશે જ નહીં. પ્રતિભાસનો આવિર્ભાવ આવશે પણ પર જણાશે પછી પાછળથી કોઈ કાળે વાત જોયા કરજે, નહીં જણાય તને કેવળ નામ થઈ જશે. એવો એક અપૂર્વ વિષય શાસ્ત્રોમાં છે. અવગાન કરતા એ કોહિનૂરના હીરા એના હાથમાં આવી જાય છે, ખોજી હોય એના હાથમાં આવી જાય છે. બધા પદાર્થોનો સમૂહ જો આ લખે છે, અતીત એટલે ભૂતકાળની પર્યાય, અનાગત એટલે હજી ભવિષ્યની પર્યાય થઈ નથી, સ્વર્ગની પર્યાય કે શ્રેણીની પર્યાય કે કેવળ જ્ઞાનની પર્યાય કે મોક્ષની પર્યાય થઈ નથી, નથી થઈ પ્રતિભાસે છે. અત્યારે થઈ ગઈ પ્રતિભાસે છે, થાય છે એ પ્રતિભાસે છે, જાણે છે ના લેવું હો, ધ્યાન રાખજો નહીતર ગોટાળો થશે. વિષય ગંભીર તો છે પણ સમજાય એવો છે. આ વિષયને આપણે રોજ લેશું, અમે આ વિષયને છોડવાના નથી. આ દુનિયા માને કે ન માને,
છોડવા જેવો વિષય નથી,
છોડવા જેવો વિષય નથી. પ્રયોજન સીધી છે, આમાં છોડે ક્યાંથી? આમાં જ પ્રયોજન સીધી છે. સ્વપ્નના પ્રતિભાસમાં પ્રયોજન સીધી છે, સ્વપ્નના પ્રકાશમાં પ્રયોજનની સિદ્ધિ નહીં થાય. લખે છે, અતીત ભૂતકાળની પર્યાયો વીતી ગઈ દરેક જીવને, અનાદિકાળનો જીવ છે ને સુમનભાઈ, તો પર્યાય તો વીતી ગઈ છે, વ્યય થઈ ગઈ છે, અને અનાગત ભવિષ્યની પર્યાય તો હજી આવી નથી, આવી પર્યાય નથી, એ પર્યાયનો પ્રતિભાસ થાય છે અત્યારે. હા, ભાવિની પર્યાયનો પ્રતિભાસ થાય છે એટલે કોઈ કોઈને આવિર્ભાવ થઈ જાય છે, સૂક્ષ્મ વિષય છે, પછી લેશો હમણાંની. અતીત અનાગત અને વર્તમાન કાળના સમસ્ત કોઈ પર્યાય બાકી નહી, અનંત પર્યાયો સહિત બધા દ્રવ્યો, ભૂત ભવિષ્ય વર્તમાન કાળની પર્યાયો સહિતના અનંત દ્રવ્યો, એક એક દ્રવ્યની ભૂત ભવિષ્યને વર્તમાનની ત્રણ કાળની પર્યાયો અનંત, એક એક પરમાણુમાં ને એક એક જીવમાં એવા અનંત જીવ અને અજીવ પદાર્થો એક સમયમાં આઠે જ્ઞાનમાં પ્રતિભાસે છે, ત્રણ કુજ્ઞાનમાં અને પાંચ સમ્ય જ્ઞાનમાં પ્રતિભાસે છે. બધો આધાર છે અમારી પાસે, આધાર વિના તો આ પકડે વિદ્વાનો. આધાર આપીએ એટલે અત્યારે અત્યારે ભગવાને કહ્યું છે, બસ પ્રતિબિંબ થાય છે, જણાય છે અને એને જાણે છે એવો શબ્દ ન લખતા મૂળ સંસ્કૃત શબ્દ કે માગધી કે પ્રાકૃત હોય એમાં જે સ્પીડ છે એનો અનુવાદ કરતા અમુક ટકા ઢીલો પડે છે. એનો દ્રષ્ટાંત આપું, એક ગુરુદેવાઈએ વ્યાખ્યાન આપ્યું 324 ઉપર, ત્યારે ટીકા કરતા કરતા ટીકાકારે કહ્યું કે આત્મા નિષ્ક્રિય છે, અકારક અવેદક છે, તેથી પોતાના પરિણામમાં ઉત્પન્ન થતા બંધમોક્ષના પરિણામ કે કારણો એનો આત્મા કરતા નથી. ત્યારે શિષ્ય પ્રશ્ન કર્યો કે પરિણામનો કરતા નથી, ભલે આપ કહો છો ઠીક છે, હું મારા સમજવા માટે પૂછું છું, આપની વાત 100% સાચી છે પણ મને સમજાતું નથી એટલે પૂછું છું, કૃપા કરીને જવાબ આપજો. શું પ્રશ્ન છે? કે કરતા નથી પરિણામનો આત્મા ત્રિકાળી દ્રવ્ય, તો એનું કઈ કારણ આપી શકશો આપ? કે આ કારણ આપું, કરતા નથી બંધમોક્ષના પરિણામનો, મિથ્યાત્મનો એ કરતા નથી, કરતા પ્રતિભાસે છે એને, રાગનો એ કરતા નથી, અકર્તા કરતા ન થાય, નજર અકર્તા ઉપર હશે તો સમજાશે. પ્રતિભાસે છે રાગને હું કરું એમ એને પ્રતિભાસ છે, એ તો એનું અજ્ઞાન છે. જો ખરેખર આત્મા રાગને કરતો હોય તો સમ્ય જ્ઞાન થવું જોઈએ. અકર્તા પણ છોડીને આત્મા રાગને કરે એ તો વિશેષ અપેક્ષા એ કરતા છે, સામાન્ય અપેક્ષા એ કરતા રહી જાય છે અનાદિ અનંત. આ બધી વાત શાસ્ત્રમાં છે કે પ્રતિબિંબિત થાય છે બધા પદાર્થો, તે સર્વોત્કૃષ્ટ શુદ્ધ જ્ઞાન ચેતના સ્વરૂપ પ્રકાશ જયવંત વર્તો. આ કેવળ જ્ઞાનની વાત છે, કેમ કે પેલો શ્લોક છે ને એ માંગલિકમાં અરિયંતને સિદ્ધને નમસ્કાર કરવાનો હોય છે પંચ પરમેશ્વરીને, તો આ કેવળ જ્ઞાનના સ્વરૂપમાં ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણ કાળની પર્યાયો પ્રતિભાસે છે. એવી રીતે સાધકના જ્ઞાનમાં ને એવી રીતે બાધકના અજ્ઞાનીના જ્ઞાનમાં પણ એ બધો આધાર છે અમારી પાસે. બધા આઠે જ્ઞાનમાં પ્રતિભાસ થાય છે ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણ કાળની પર્યાય. એ પર નથી જણાતું, પર સંબંધીનો જે પ્રતિભાસ છે ને એ કોઈ કોઈને ભવિષ્યનો ખ્યાલમાં આવી જાય છે, પોતાના ભવિષ્યનો અને બીજાના ભવિષ્યનો પણ ખ્યાલ આવે છે, ભવાંતરનું જ્ઞાન થાય છે, ભૂત અને ભવિષ્યનું પોતાનો ને પરનો એવો પાઠ છે. અને એ આપણે તો વાત ઘણી મળી છે ગુરુદેવને આ જાતનો ક્ષોભ્રમ હતો, બહુ વાત તો બહાર ના આવે, પણ એનું જ્ઞાન એટલું નિર્મળ હતું કે એના જ્ઞાનમાં આવી જતું હતું કે આ મોક્ષ માર્ગી છે, મોક્ષમાં જશે. એના જ્ઞાનમાં બીજાના ભવ આવી જતો હતા કે ચોથો ભાવે નીકળી જશે, આ છઠ્ઠે નીકળશે, આઠમે નીકળશે, પંદરમે નીકળશે, આંકડા સહિત એના જ્ઞાનમાં આવી જતું. જ્ઞાનની તાકાત એ આવ્યું ક્યાંથી? બીજાનો મોક્ષ આવ્યો ક્યાંથી? એનો પ્રતિભાસ છે, એ પ્રતિભાસનો આવિર્ભાવ થયો છે, એની સામે ક્યાં જોયું છે? એને ત્યાં જોયું છે. અપૂર્વ અચિંત્ય આત્માની વાત છે. આપણે તો અત્યારે એજન્ડા ઉપર સ્વપર પ્રકાશક માંથી સ્વપ્રકાશકમાં લઈ જવું છે. સ્વપર પ્રકાશક જે પ્રમાણ વ્યવહાર છે ને, એમાંથી સ્વપ્રકાશકમાં જવાનું છે. ટીકા, આપણે જરાય ઉતાવળ નથી, શાંતિથી આત્માની વાત છે. આપણા હાથમાં 10 દિવસ છે, કાલે કઈ બંધાવવાનું નથી, ઘણા દિવસો છે, અપેક્ષા ઓછા છે અને અપેક્ષા ઘણા છે. વિષય એવો છે કે દિવસ થોડા પડે. તે પરમ જ્યોતિ કેવળ જ્ઞાન સર્વોત્કૃષ્ટ શુદ્ધ ચેતનાનો પ્રકાશ જૈવંત વર્તે છે. તે કેવો છે? જે શુદ્ધ ચેતના પ્રકાશમાં માનતો નથી. જીવાદી પદાર્થોનો સમૂહ, જીવાદી જીવજી બધા આવી ધર્મ ધર્મ આકાશ કાળ બધા પદાર્થો સમૂહ પ્રતિબિંબિત થાય છે, જણાય છે એમ લખવું નથી. જો રાગનો પ્રતિભાસ થતી વખતે રાગ જણાય છે તો જ્ઞાયક નહીં જણાય. મેં વાત તો કરી છે કે હવે સમુદ્રના ઉનાળામાં આપણે જઈ અને રતન મેળવવા છે. દેવસિંહભાઈ ગાતા હતા, બહાર તો સંખલા હાથમાં આવે, ઊંડું ઉતરે તો રતન હાથમાં આવે, બોલતા હતા. મને તો કઈ આવડતું નથી, યાદ નથી, તો સારું હતું બોલતા. બોલો બોલો, કોણ બોલે? હે,
સમુદ્ર ઉલસ્યો.
હા બોલો. ઊંડો ઉતરે તો અને બારમાં સંકલા હાથમાં આવે, સ્વપર પ્રકાશકમાં સંકલા હાથમાં આવશે, સ્વપ્રકાશકમાં રતન હાથમાં આવશે. હા હા, અનુભૂતિ સ્વપ્રકાશકમાં થાય છે, સ્વપર પ્રકાશકમાંથી વ્યવહાર છે. જ્ઞાનીને પણ અનુભવ પછી સ્વપર પ્રકાશકની વાત આવશે, આપણે લઈ લેશું, બધું લેશું. વ્યવહાર વ્યવહાર છે, પણ વ્યવહાર પરને જાણે છે, એ વ્યવહારનું કારણ બહુ ઊંડું છે કે રાગનો પ્રતિભાસ દેખીને, જ્ઞાનમાં રાગનો પ્રતિભાસ દેખીને જ્ઞાની એમ કહે છે કે વ્યવહાર એ રાગને જ્ઞાન જાણે છે. નજર જે પ્રતિભાસ ઉપર રાગ ઉપર નથી. ઓહો, સમુદ્ર છે આ તો મોટો. હે, વ્યવહાર જાણેલો પ્રજ્ઞાન એટલે શું? કે જે ભેદો પ્રતિભાસ થઈ રહ્યા છે એ પ્રતિભાસ દેખીને પરને જાણે છે, ઉપચાર કરવામાં આવે છે. જણાય છે પ્રતિભાસ કે રાગ અને શરીરને દેવગુરુ શાસ્ત્ર જણાતા નથી. તો મૂળ આખી વાત જ ફેર પડી જાય, પાછી ફેર પડે જ નહીં કોઈ કાળે. અને એનું કારણ છે કે પ્રતિભાસ દેખીને પરને જાણે. આ બધા આધારો મારી પાસે છે અને ટાઈમ આપણી પાસે છે, એટલે હું ધીમે 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 રજૂઆત કરતો રહીશ. તમને બધાને મારી પાસે આધાર છે, બધા આપીશ. મારી ટેવ છે, કઈ ખાનગી રાખીશ નહીં. પ્રતિબિંબિત થાય છે કેવી રીતે? પોતાના સમસ્ત અનંત પર્યાયો સહિત પ્રતિબિંબિત થાય છે. પાછું લીધું, બધા પદાર્થો પ્રતિબિંબિત થાય છે. પણ અનંત પર્યાયો, અનંત એટલે ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણ કાળની પર્યાયો જે પ્રગટ થઈ નથી, જે પર્યાય પ્રગટ થઈ નથી એ પર્યાય પ્રતિભાસ તો છે, એનો પ્રતિભાસ છે માટે પ્રગટ થાય છે, માટે આત્મા પર્યાયનો કરતા નથી અને પર્યાયનો જ્ઞાતા પણ નથી. બહુ રહસ્ય ઊંડું છે, અંદર ઘણું આવશે હજી. બાબા આ વિષય સારો છે એટલે લઈ લઉં છું. શુદ્ધ ચેતના પ્રકાશનો કોઈ એવો જ મહિમા છે કે તેમાં જેટલા પદાર્થો છે તે બધા જ પોતાના આકાર સહિત, એટલે સ્વરૂપ, જીવું જેનું સ્વરૂપ છે એને આકાર કહેવાય. પ્રતિભાસ પ્રતિભાસમાન થાય છે, જણાય છે એમ લખ્યું નથી, સમજાવવા માટે જણાય છે એમ કહેવાય. જ્ઞાનીઓ કહે, જ્ઞાનીને કઈ દોષ નથી, પણ લેવો પ્રતિભાસ પેલો, નિશ્ચય પેલા લ્યો ને પછી જણાય છે લ્યો તો દોષ નહીં આવે. પણ રાગ મને જણાય છે તો આત્મા નહીં જણાય, રાગનો પ્રતિભાસ થાય છે ન્યાય અટકવાનો નથી. રાગનો પ્રતિભાસ થાય છે તે કાળે જાણનાર જણાય છે. રાગ જણાય છે એમ ન લેવું, દુઃખ જણાય છે એમ ન લેવું. આ દુઃખના કાળે જાણનાર જણાય છે. આ યા દ્રષ્ટાંતે અરીસાના ઉપરના ભાગમાં, ઉપરની સપાટીમાં ઘટપટરાદી પ્રતિબિંબિત થાય છે તેમ અહીં અરીસાનું દ્રષ્ટાંત આપ્યું છે. તેનું પ્રયોજન એ જાણવું કે અરીસાને એવી ઈચ્છા નથી કે હું આ પદાર્થોને પ્રતિબિંબિત કરું. જેમ લોઢાની સોય લોહ ચુંબકની પાસે પોતાની મેળે જાય છે, એ સોય તો અહીંયા ખેંચાઈ જાય છે, તેમ અરીસો પોતાનું સ્વરૂપ છોડીને તેમને, એટલે પરપદાર્થને પ્રતિબિંબિત કરવા માટે પદાર્થની સમીપ જતો નથી, અરીસો અહીંયા જતો નથી. ભૂતકાળની પર્યાયોનો પ્રતિભાસ થાય છે તો ભૂતકાળની પર્યાયો પાસે જ્ઞાન જતું નથી, જ્ઞાન તો આત્મામાં રહેલું છે ને એમાં પ્રતિભાસ છે જે થઈ જાય છે. વળી તે પદાર્થો પણ પોતાનું સ્વરૂપ છોડીને તે અરીસામાં પેસતા નથી. બે પદાર્થ ભિન્ન ભિન્ન છે, ઉપાદાન નિમિત્ત, અરીસો ઉપાદાન છે અને પદાર્થ બીજા નિમિત્તો છે. જેમ કોઈ પુરુષ બીજા કોઈ પુરુષને કહે કે અમારું આ કામ કરો જ, તેમ તે પદાર્થો પોતાને પ્રતિબિંબ કરવાની અરીસાને પ્રાર્થના પણ કરતા નથી. કેટલા શબ્દો, પ્રતિભાસ, પ્રતિબિંબ, 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 ક્યાંય ખલનામ થી આવતું. સહજ જેવો સંબંધ છે કે જેવો તે પદાર્થોનો આકાર છે તેવો જ આકાર રૂપે અરીસામાં પ્રતિબિંબિત થાય છે. પ્રતિબિંબ પડતા અરીસો એમ માનતો નથી કે આ પદાર્થો મારા માટે ભલા છે, એમ અરીસો માનતો નથી. કોઈ દી ઉપકારી છે, રાગ કરવાયો છે, બધા પદાર્થો પ્રત્યે સમાન ભાવ છે પ્રત્યે. જેવી રીતે અરીસામાં કેટલાક ભટપદાદી પદાર્થો પ્રતિબિંબિત થાય છે, બિંબ અને પ્રતિબિંબ, નિમિત્તને બિંબ કહેવાય અને એના આકારોનો અહીંયા ઝલક આવે એને પ્રતિબિંબ કહેવાય. બિંબ અને પ્રતિબિંબ, બિંબ છે નિમિત્ત છે અને પ્રતિબિંબ છે એ અરીસાની નિર્મળ પર્યાય છે, એ નૈમિતિક છે. એ નૈમિતિક અર્યાયને જોઈને, પર્યાયને જોઈને કાર્યમાં કારણનો આરોપ આપીને એમ કહેવાય કે આ મોર અરીસામાં જણાય છે, વૃક્ષ અરીસામાં જણાય છે. કાર્યમાં કાર્ય શું છે? પ્રતિબિંબ, પ્રતિબિંબી કાર્ય છે, અરીસાની પર્યાય છે, સ્વચ્છ. અને કોલસો સામે નિમિત્ત છે તો એની સ્વચ્છતા જોઈને, નિમિત્ત જોઈને કહેવાય કાર્યમાં કારણનો આરોપ આપીને કે કોલસો અરીસામાં આવી ગયો. એવા બનાવો ઘણા બન્યા છે, અત્યારે કાંઈ નહીં, સાધારણ છે વાત. પ્રત્યે સમાન એવી રીતે જ્ઞાનરૂપી દર્પણમાં સમસ્ત જીવાદી કોઈ બાકી નહીં હો પ્રતિબિંબિત થાય છે. અત્યારે બધાને હો જેને જેને કેવળ જ્ઞાન થવાનો જેને મોક્ષ થવાનો છે આ બધા બેઠા છે ને ઘણાને લગભગ બધાને એમ કહી ચાલે એને પ્રતિભાસ થઈ રહ્યો છે. એ પ્રતિભાસનો આવિર્ભાવ થવાનો છે. એટલે મોક્ષની પર્યાયને કરું એવી ચિંતાથી બસ થઈ જાય છે આત્મા. આવડો મોટો લાભ આમાં રહેલો છે પ્રતિભાસમાં. રહસ્ય છે ને પર્યુષણ પર્વ છે ને. પરંતુ કોઈ દ્રવ્ય કે પર્યાય નથી જે જ્ઞાનમાં આવ્યું ન હોય. બધું આવી ગયું એટલે કરવાનું ક્યાં રહ્યું પછી? સમ્યક દર્શનની પર્યાયનો પ્રતિભાસ થઈ રહ્યો છે અત્યારે મિથ્યા દ્રષ્ટિએ વિચારું. યથાખ્યાત ચારિત્ર પ્રતિભાસ થઈ રહ્યું છે. કેવળ જ્ઞાનની પર્યાય સહિતનો આત્મા પ્રતિભાસ થઈ રહ્યું છે અત્યારે. એ ગુરુદેવે એક વાત દર 15 દિવસે પધારતા હતા રાજકોટમાં. એક રાત્રે એમને કોઈ મસ્તી આવી ગઈ હશે અંદર નિર્વિકલ ધ્યાનમાંથી બહાર આવ્યા અને વાત નીકળી. કઈ નીકળતા પોતે જ એમ કહ્યું શું જ્ઞાનની શક્તિ કે બધાને લાગ્યું કઈ માલ આવશે. કેવળ જ્ઞાન થવાનું છે એ અત્યારે જણાઈ જાય છે. ત્યારે કોઈ એમ કહ્યું એમાં બેઠા મમુક્ષુએ એ તો સાહેબ શ્રદ્ધા અપેક્ષાએ છે નહીં જ્ઞાન અપેક્ષાએ કહું છું. કેટલો મોટો ફેર એમાં. શાસ્ત્રમાં 3 જગ્યાએ છે સમયસારમાં 3 જગ્યાએ છે શુદ્ધ નહીં થી કેવળ જ્ઞાન થઈ ગયું છે અત્યારે વર્તે છે. એક 3-4 શબ્દો છે શ્રીમદમાં તો પણ સમયસારમાં પંડિતજી એ વાત લીધી છે વર્તે છે એ લીધું છે. જે જ્ઞાનમાં રહ્યું આવા શુદ્ધ ચૈત્યનું પ્રકાશનો સર્વોત્કૃષ્ટ મહિમા સ્તુતિ કરવા યોગ છે. આ આત્માનો મહિમા છે, આ સ્વભાવનો મહિમા છે, આ પર્યાયનો મહિમા નથી, જ્ઞાનનો મહિમા નથી, પણ જ્ઞાયકનો મહિમા છે. કેમ કે એ જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે તો જ્ઞાયકનો મહિમા. જ્ઞાયકાર અવસ્થામાં જ્ઞેય જણાતું જ નથી, જ્ઞાયકાર અવસ્થામાં જ્ઞાયક જણાય છે. જણાય છે તો બધાને જ્ઞાયકાર અવસ્થામાં, પણ એ માનતો નથી. એમ જાણે છે કે આ જણાય છે, આ જણાય છે, આ જણાય છે. એમાં જ્ઞાનનું અજ્ઞાન ઉભું કરી, ઇન્દ્રિય જ્ઞાન ઉત્પન્ન કરી, અને એ ઇન્દ્રિય જ્ઞાન જેને જાણે છે એમાં મોહને મમતા રાગદ્વેષ કરી અને જીવ બંધ માર્ગમાં ચાલ્યો જાય છે. નહીં વાત છે ત્યારે એવી રીતે કુંકુમ ભગવાનની મેં વાત કરી. એમને એમ કહ્યું છે કે ભૂત ભવિષ્યવર્તમાન 3 કાળની પર્યાયનો પ્રતિભાસ થાય છે યુગપદ એક સમયમાં. એવી રીતે પંચાધ્યાય કરતા એ કહ્યું છે અર્પિકલ જ્ઞાન પ્રમાણમ ભૂત ભવિષ્યવર્તમાન 3 કાળની પર્યાયો યુગપદ એક સમયમાં પ્રતિભાસ થાય છે. પછી બીજા શાસ્ત્રોમાં છે, ક્યાં ક્યાં છે જે બીજા આપણે લેવા છે ને, પ્રવચન સારની બીજી ગાથાઓમાં છે, પ્રવચન સારની બીજી ગાથાઓમાં છે પ્રતિભાસ થાય છે બધા પદાર્થોનો યુગ પદ. એવા સમસ્ત જ્ઞાકારો રૂપે પરમેલું જ્ઞાન કે જે જ્ઞાન આત્માને અભેદપણે જાણે છે, તો એ જ્ઞાનમાં શું બાકી રહ્યું? સમસ્ત પદાર્થના પ્રતિભાસ વાળું જ્ઞાન કે જે જ્ઞાન આત્મસન્મુખ થઈને આત્માને જાણે છે, એ વખતે સમસ્ત પદાર્થનો પ્રતિભાસ તરફ લક્ષ નથી, પદાર્થ તરફ લક્ષ નથી, પ્રતિભાસ તરફ લક્ષ નથી, એ તો ઉપયોગ અંદરમાં આવે છે. ઉપયોગની શક્તિ કેટલી છે એ બતાવવા માટે આમ કહેવામાં આવ્યું. ઘણું ઘણું છે શાસ્ત્રમાં. હવે આપણે શરૂઆત કરીએ બીજા પારાની. પેલો પારો પૂરો થયો, પ્રમત્ત પ્રવૃત્તિ રહિત જ્ઞાયક તત્વ એક છે આત્મા, એની ઉપાસના આરાધના કેમ કરવી, એની સેવા કેમ કરવી, જે બહિર્મુખ જ્ઞાન છે એ બહિર્મુખ જ્ઞાન કેમ થઈ રહ્યું છે, હવે એ બહિર્મુખ જ્ઞાન અટકી જાય અને અંતર્મુખ જ્ઞાન નવું પ્રગટ થાય અને પછી બહિર્મુખ જ્ઞાન પણ રહી જાય, શું કહ્યું? ફરીને સાધકને આત્માનો અનુભવ થતા એ જ્ઞાનના બે ભાગ પડી જાય છે. જ્યારે અંતર્મુખ થઈને શુદ્ધ ઉપયોગ દ્વારા આત્માના દર્શન થાય છે તે સમયે અતિન્દ્રિય જ્ઞાનનો જન્મ થાય છે, નવું, અનંતકાળથી નહીં થયેલો એવું, અને એ પરથી ભિન્ન, ઇન્દ્રિય જ્ઞાનથી ભિન્ન, રાગથી ભિન્ન અંતર્મુખ થઈને અનુભવ કર્યો પછી શુદ્ધ ઉપયોગ વધારે ટાઈમ અંદર રહેતો નથી, એટલે પરણતી અંદર રહી જાય છે, શુદ્ધ પરણતી, અને ઉપયોગ પાછો ઇન્દ્રિય જ્ઞાન રૂપે પ્રવર્તે છે. એટલે શુદ્ધ પરણતી છે એમાં નિરંતર આત્મા અનુભવમાં આવ્યા કરે છે, જણાયા કરે છે, અને કેવળ જ્ઞાન થયું નથી, હજી છદ્મસ છે. એટલે જ્ઞાનના બે પડખા થઈ ગયા છે, બે ભાગ, થોડું અતિન્દ્રિય જ્ઞાનની પરિણતિ પણ છે અને ઇન્દ્રિય જ્ઞાન પણ છે, બહાર નીકળે છે. એટલે હવે જ્યારે એ ઇન્દ્રિય જ્ઞાનમાં પરપદાર્થ જણાય છે, પ્રતિભાસે છે, ત્યારે ગઈકાલે તો એમ લાગતું હતું કે મને આ રાગ જણાય છે અને શરીર જણાય છે, અનુભવ પછી હવે એ જણાય છે એમ નીકળી ગયું. તો દેહને રાગ છે તો ખરો, તો એને જાણે છે કોણ? એવો પ્રશ્ન શિષ્યના મુખમાં મૂક્યો તો કે આત્માનું જ્ઞાન એને જાણતું નથી, પણ જે અનાદિનું પરને પ્રસિદ્ધ કરનારું ઇન્દ્રિય જ્ઞાન એનો હજી ક્ષય થયો નથી, એ જીવંત છે, એની કમર ભાગી ગઈ છે. હવે થોડા ટાઈમમાં ઇન્દ્રિય જ્ઞાનનો અભાવ થઈને કેવળ જ્ઞાન થશે, પણ તરત જ ઇન્દ્રિય જ્ઞાનનો અભાવ થતો નથી. કેટલાક મુનિરાજના અંતર્મુખમાં શુક્લ ધ્યાનની શ્રેણી આવે છે. નિમિનાથ ભગવાનને 56 દિવસે કેવળ જ્ઞાન થયું ગિરનાર ઉપર, એમ કોઈ કોઈને લાંબો ટાઈમે લાગે સાધકને, તો કહે છે કે એ ઇન્દ્રિય જ્ઞાન પરને જાણે છે. કે આત્માનું જ્ઞાન પરને જાણતું નથી, તો કે ના, તો કે જાણનારો બતાવો. પદાર્થ છે, આહાર કરવા બેઠો છે, પ્રતિભાના દર્શન કરે છે, શાસ્ત્ર વાંચે છે, તો એને જાણનારનું જો જ્ઞાન આત્માનું જ્ઞાન નથી, ધ્યાન રાખજો, આત્માનું જ્ઞાન નથી એટલે આત્મા શાસ્ત્રને જાણતો નથી. જ્યારે શાસ્ત્રની સન્મુખ આંખનો ઉઘાડ છે ત્યારે જ્ઞાનની પરિણતિ આત્મ સન્મુખ રહી છે, પરસન્મુખ થતી નથી. અને એ આંખનો ઉઘાડ પ્રતિમાના દર્શન કરે છે. દેશના લદી સાંભળે છે કોણ? કે કર્ણ ઇન્દ્રિયનો વિષય છે, જ્ઞાનનો વિષય નથી. એ કાનનો ઉઘાડ દેશના લબ્ધિને સાંભળે છે, આહા, આ બધું છે શાસ્ત્રમાં, ગુરુદેવ કહી ગયા છે પાછા. પણ ગુરુદેવ અવારનવાર વ્યાખ્યાનમાં કહે છે, અરે વેપારીને ટાઈમ મળે નહીં, ટાઈમ કાઢીને આવો અભ્યાસ કરે નહીં, જેવો શું થાય, એને દુઃખ થાય, પણ શું થાય, રુચિ ઓછી, રુચિ જેમાં છે એમાં ટાઈમ જાજો આપે, અને આમાં તો રુચિ નામની, એટલે આલો મંદિરે જઈ આવીએ, દર્શન કરી આવીએ, પૂજા કરીએ ભગવાનની, થોડું સ્વાધ્યાય કરીએ, બાકી તો ગ્રહસ્થી છીએ એટલે બધું કામ તો અમારે બીજું કરવું પડે છે. એમ ને એમ આવી શરૂ થાય, ટાઈમ નીકળે નહીં, અડધો કલાક કલાક પણ સ્વાધ્યાય કાઢે નહીં, અને એમ ને એમ આયુષ પૂરું થઈ જાય. અત્યારે તો હાર્ટ ફેલ માણસને થાય છે, કેન્સરના રોગ થાય છે, હવે આચાર્ય ભગવાન આત્માના અનુભવની કળા, વિધિ, રીત, પ્રયોગાત્મક બતાવે છે. હવે આ પ્રયોગની વાત છે અત્યારે, થિયરી તો ઠીક પણ આ પ્રેક્ટિકલ બતાવે છે, પોતાનો અનુભવ પોતાને થયો છે, સંતોને પોતાને અનુભવ કેમ થયો અને કેમ થાય છે એ પ્રોસેસમાંથી પાર થઈ ગયા છે, અને નિરંતર એને આત્મા જણાઈ રહ્યો છે અને પ્રચુર આનંદને વેદે છે એ સાધક આત્માઓ. થોડું જાજું ચોથે, થોડું પાંચમે વધારે, છઠ્ઠે આનંદની બહુ ભરતી આવે છે, પ્રચુર આનંદ આવે છે ત્યાં. એ સંતો હવે આત્માના દર્શન કરવાની વિધિ બતાવે છે. પરના દર્શન કરવાનો તો એને બહુ માવડો છે અનંતકાળથી, પરના દર્શન કર્યા કરતા 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 અનંતકાળ વીતો, ઇન્દ્રિય જ્ઞાન દ્વારા પરને જાણતા જાણતા અનંતકાળ વીતો, પણ પોતાને જાણવાનો પ્રયત્ન એણે કર્યો નહીં અને એમાં ને એમાં રહી ગયો. હવે આખી વિધિ બતાવે છે. આ થઈ ગયો ખતર, કાલે એ ઘેરો વિષય છે ને, એટલે કાલ શરૂઆત કરશું.